પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 63 અને 64 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 20.
વાવે તો રોટલો વાવે તો આંબાનું ઝાડ થાય, અને આકુલિયાનું બીજ વાવે તો આકુલિયાનું ઝાડ થાય. જીવનું કારણ આપીએ તેવું કાય થાય, આ સિદ્ધાંત ઉપર દ્રષ્ટાંત છે. વિશ્વમાં કારણ કાય છે એના પણ ચોક્કસ નિયમો છે, ચોક્કસ નિયમોને આધારિત છે એમ કહ્યું છે. અથવા ઉપાદાનમાં જે પ્રકારની શક્તિ હોય તે પ્રકારનું પરિણામ થાય. શક્તિરૂપ ઉપાદાનનો જે પ્રકાર હોય એનાથી બીજા પ્રકારનું પરિણામ થાય એવું ન બને. અહીંયા જે બીજનું દ્રષ્ટાંત છે ને, બીજમાં શક્તિ રહેલી છે, વૃક્ષ થવાની બીજમાં શક્તિ રહેલી છે. આંબો વડ ભલે વૃક્ષ ગમે તેટલું મોટું હોય, પણ એનું બીજ કાંઈ એટલું મોટું હોવું જરૂરી નથી. બીજ ગમે તેટલું નાનું હોય, વૃક્ષ ગમે તેટલું મોટું થાય, પણ એવું મોટું વૃક્ષ થવાનું બીજની અંદર સામર્થ્ય ઉપાદાન રહેલું છે. એક તો એ વાત છે. બીજું જેવું ઉપાદાન હોય, જે પ્રકારનું હોય, તેવું જ પરિણમન આવે, બીજા પ્રકારે પરિણમન ન આવે. જેમ કે રોટલીમાંથી આંબો થાય, કેરીની રોટલીમાંથી આંબો થાય, અને ત્રણેય કાળે કેરીની રોટલીમાંથી બીજો કોઈ પ્રકારનું વૃક્ષ થાય નહીં, આંબાનું જ વૃક્ષ થાય. આકુલિયાનું બીજ વાવે તો એની અંદરથી આકુલિયા થાય, અને ત્રણેય કાળે એમાંથી આંબો થાય નહીં. જેવું બીજમાં સામર્થ રહેલું છે તે પ્રકારનું પરિણમન આવશે. તે દ્રષ્ટાંત અનુસાર જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય, કારણ અનુસાર કાર્ય થાય, અને કારણને છોડીને બીજા પ્રકારે કાર્ય થાય એવું બને નહીં. અહીંયા પુરુષાર્થ લેવો છે. જીવનો પુરુષાર્થ છે એ કારણ છે, અને પુરુષાર્થ અનુસાર આત્મશુદ્ધિ થવી તે એનું કાર્ય છે. જેવું કારણ આપવામાં આવે તેવું જ કાર્ય થાય. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે છે. જે પુરુષાર્થ સાચો છે, સમ્યક છે, અથવા આત્માના સ્વભાવને અનુસરીને છે, એ પુરુષાર્થનું ફળ સાચું મળે છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ, મિત્રાક્તા, ભાવ શુદ્ધિ થયા વિના રહે નહીં. સાચો પુરુષાર્થ હોય ને એનું ફળ ન થાય એવું બને નહીં. જગતમાં તો પુરુષાર્થ પહેલા અને ફળ પછી એવો અનુભવ થાય છે. કોઈ સત્કાર્ય કરે ને એનું ફળ અનુભવમાં મળે, બીજ વાવે ને વૃક્ષ થાય ને એના ઉપર ફળ આવે તો બી એના ફળ મળે. અહીંયા તો પુરુષાર્થ થાય તત્ક્ષણ એનું ફળ એને મળે છે. જ્યારે સાચો પુરુષાર્થ થાય, જ્યારે શૂન્ય પુરુષાર્થ થાય, ત્યારે તે જ ક્ષણે તે જ કાળે એને આનંદનો, સુખનો, શાંતિનો અનુભવ થાય થાય ને થાય છે. પુરુષાર્થ અત્યારે કરે, ફળ પછી ક્યારેક મળે એવું બનતું નથી. મોક્ષ માર્ગમાં પુરુષાર્થનું ફળ રોકડું છે, ઉધારીનો વેપાર નથી. જ્યારે પુરુષાર્થ કરે ત્યારે એનું ફળ મળે, અને જેવો પુરુષાર્થ એવું એનું ફળ છે. જેટલો પુરુષાર્થ ઉગ્ર એટલું ફળ પણ એનું વિશેષ છે. અથવા જેટલો પુરુષાર્થ ઉગ્ર એટલો મોક્ષ નજીક છે. પૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ, પરિપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ, એ જેટલો ઉગ્ર પુરુષાર્થ એટલો મોક્ષ નજીક છે. એટલો કાળ એનો ઓછો હોય છે, મોક્ષ પ્રાપ્ત થવામાં ઓછો કાળ લાગે છે, જેટલો પુરુષાર્થ ઉગ્ર થાય છે તેટલો. એ પ્રશ્નનો પણ આમાં ઉત્તર છે કે કોઈ એમ કહે કે અમે પુરુષાર્થ તો ઘણા વર્ષથી કરીએ છીએ, પણ અમને હજી સમ્યક દર્શન રૂપી ફળ મળતું નથી. એ વાત પણ આ સિદ્ધાંતમાં લાગુ પડતી નથી. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ મળે જ એમ કહ્યું. સાચું ફળ નથી આવ્યું એમ સિદ્ધ કરે છે કે પુરુષાર્થ સાચો નથી. કેમ પુરુષાર્થ સાચો નથી? સાચા દેવગુરુ શાસ્ત્રને તો માનીએ છીએ, એના શાસ્ત્ર અનુસાર એના સ્વરૂપને પણ ઓળખ્યું છે, એમના કહેલા સિદ્ધાંતો છે એ પણ શાસ્ત્ર અનુસાર જે કાંઈ કહેવાયા છે એવા જ માન્ય રાખ્યા છે. શાસ્ત્રથી અનુસરીને નથી માન રાખ્યા, અથવા બીજી રીતે માન્ય રાખ્યા છે એમ છે. પણ પુરુષાર્થમાં વિપરીતતા હોય, અથવા પુરુષાર્થ વેગ જેને કહીએ એ શુભ પરિણામમાં લાગે, અથવા શુભ રાગ હોય એના ઉપર પુરુષાર્થ લાગે, એને અનુસરતો પુરુષાર્થ લાગે. જોર શુભ રાગ ઉપર જાય, અશુભ ભાવ ઉપર પુરુષાર્થ લાગે એને તો કાંઈ વિવાદ કરવાનો કે ચર્ચા કરવાનો સવાલ નથી. પણ જેને ધર્મનું કારણ લોકો માને છે અથવા પોતે માની બેસે છે, આમ કરતા કાંઈ પણ કલ્યાણ થશે? શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા કરતા કોમ દીપો કલ્યાણ થશે? બીજી ક્રિયા આપણે ન કરતા. એવું રાગ ઉપરનું વજન છે ને રાગ ઉપરનું જોર છે એ પણ સાચો પુરુષાર્થ નથી. જે રાગને મટાડવાનો ઉપદેશ છે એવા ઉપદેશમાં રાગ ઉપર જોર દેતા એ રાગ મટશે કે એ રાગ વધશે, આ સવાલ છે. એ રાગ મટવાનો પ્રશ્ન છે. એવું દ્રષ્ટાંત આપ્યું છે, લોહીથી લોહીનો ડાઘ જતો નથી. કોઈ એવી રીતે તર્ક કરેલો છે કે જેમ ઝેરથી ઝેર મરે છે, કાંટાથી કાંટો નીકળે છે, એમની સામે એમ કહ્યું છે કે અહીંયા શુદ્ધિ અશુદ્ધિનો જ્યાં પ્રશ્ન છે ત્યાં ડાઘ કાઢવા માટે લોહીથી લોહીનો ડાઘ જાય એમ દ્રષ્ટાંત લીધો. એમ રાગથી રાગ કરતા કરતા રાગથી રાગ મટે એવું બની શકતો નથી. સાચો પુરુષાર્થ કરવામાં આવે તો સાચું ફળ અવશ્ય મળે છે. સાચો પુરુષાર્થ કરે એને ફળ ન મળે એ તો ગોળ નાખ્યા પછી ગળ પણ ન થાય એના જેવી વાત છે. એમ કદી બની શકતું નથી. સાચો પુરુષાર્થ એટલે અંતર્મુખ નો પુરુષાર્થ. આત્માનો વીર્યગુણનો પર્યાય જેને પુરુષાર્થ કહે છે એ તો સર્વગુણ સર્વકાળે પરિણમતા હોવાથી પુરુષાર્થનો પર્યાય ક્યારે પરિણમન રૂપ નથી એવું તો બનતો નથી. પણ અનાદિથી જીવનો પુરુષાર્થ બાહ્ય પદાર્થને અને બાહ્ય તત્વને અનુસરીને છે. ત્યાં તો એ પૂદગળ પર્યાયને અનુસરે છે, બહારમાં રહેલી આત્માથી બહાર રહેલી, કાં તો આત્માના સ્વભાવથી બહાર રહેલા રાગને અનુસરે છે, અને કાં તો જે જ્ઞાનાદિ સૂક્ષ્મ ભાવ છે કર્મકૃત પર્યાય છે જ્ઞાનનો વિકાસ બુદ્ધિનો ઉગાડ એને એ અનુસરે છે. પણ એ બધા બાહ્ય તત્વો છે, એનાથી કદી સમ્યક ફળ મળતો નથી. ત્રિકાળી અભેજ્ય આત્મ સ્વભાવ જે અંતરતત્વ સ્વરૂપ છે એવું જે અંતરમાં રહેલું પરમાત્મ તત્વ છે, અંતરતત્વ છે, એ પરમાત્મ તત્વો ઉપર શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પૂર્વક જોર બળ લાગુ થાય તો એનું કાર્ય થાય થાય ને એના પ્રમાણે શાંતિ મળે છે, આત્મશુદ્ધિ થાય જ, વિતરાગતા થાય જ, રાગાદી દોષનો અભાવ થાય જ. અંદરમાં ચૈતન્ય તત્વ નમસ્કાર કરવા યોગ્ય છે, તે જ મંગળ છે, તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે. ભવજીવોને તે આત્મતત્વ જ એક શરણ છે, આ નિશ્ચય છે. અંદરમાં એટલે ખરેખર પરિણમનમાં એક પોતાનું આત્મ સ્વરૂપ છે તે નમસ્કાર કરવા યોગ્ય છે. ચૈતન્ય તત્વ જ નમસ્કાર કરવા યોગ્ય છે. કર્મ સ્વભાવ જ નમસ્કાર કરવા યોગ્ય છે. પરમાત્મ તત્વ જ નમસ્કાર કરવા યોગ્ય છે. અથવા પોતાને માટે પોતાનો પરમાત્મા ખરેખર પોતાનું પરમ તત્વ જ છે, પરમ આત્મા જ છે, એ સિવાય પરમ ઉપાધિ બીજું કોઈ તત્વ પોતાને માટે નથી. રીમ ભગવાન બહાર રહ્યા એમ કહેશે, એને બહાર માંથી મૂક્યા છે, એ બહાર છે. તમે અમારા ઘણા સંબંધી માણસને થાય તો પણ અમારા કુટુંબી નહીં, સંબંધ ઘણો પણ અમારી નાત જાતના નહીં એમ કહે છે. એમ આમ લોકોમાં એમ કહેવાય છે કે આંગળીથી નખ વેગળા એટલા વેગળા, નખ કાપે પણ કોઈ આંગળો કાપે છે એમ બનતું નથી. એમાં શું જેટલો નખ કાપીએ એટલો આંગળો કાપીએ તો કઈ વાંધો, કે એને ખરેખર શરીરના અવયવભૂત ગણવામાં આવતું નથી. છેટું એટલું છેટું એમ ભગવાન ભલે અરવિંદ હોય, ભલે સિદ્ધ પરમાત્મા હોય, ભલે પંચ પરમેશ્વરી હોય, પણ એ આત્માથી બહાર એટલે બહાર એમ કેવું છે, એ અંદરમાં ખરેખર આત્મામાં નથી. બીજો મોટો પ્રશ્ન તો એમાં એ છે કે પોતે જે પરમાત્મ સ્વરૂપ છે એને એક બાજુથી પરમાત્મા તરીકે સ્વીકારવો, પોતાને પરમાત્મા તરીકે પોતાનો સ્વીકાર કરવો અને પોતે જ પાછા દીન થઈને બીજા પરમાત્મા સામે ઉભા રહેવો, એ બે વાતને મેળ ખાતો નથી, કોઈ રીતે મેળ ખાતો નથી. આખા જગતમાં એ પ્રશ્ન છે, એ ભગવાન છે અને પોતે ભક્તો હોય છે, ભગવાન અને પોતે ભક્ત. પણ અહીંયા એ પ્રશ્ન નથી, ગોઢામાંથી સોનું થાય, પારસમણીથી થાય છે ને, પારસમણી લોઢાને સોનું કરે છે. પણ અહીંયા તો એવો પારસમણી છે કે પથ્થર ને પારસમણી કરે છે, લોઢું નહીં, લોઢાથી હલકી જાય છે, લોઢું તો ધાતુમાં ગણાય, પથ્થર ને પારસમણી કરે છે, પારસમણી સામે એને પછી બીજે એનાથી નીચે ઉતરતું સ્થાન આપે એમ પછી. અંદરમાં ચૈતન્ય તત્વ નમસ્કાર કરવા યોગ્ય છે, પોતાનું જે પરમાત્મ સ્વરૂપ છે ત્યાં નમવા જેવું છે. નમસ્કારનો અર્થ એ છે, નમવા જેવું છે એટલે ત્યાં ઢળવા જેવું છે, અંતર્મુખ થવા જેવું છે. બહારમાં નમવા જેવું કે ઢળવા જેવું છે કોઈ પણ આત્માથી બહાર એવા દ્રવ્ય અને ભાવ જે કોઈ હોય, બીજા દ્રવ્યો કે બીજા ભાવો, તે બધા રાગના નિમિત્ત થશે. જો એના ઉપર ઢળવામાં આવશે, એના ઉપર નમવામાં આવશે, તો એમાં એ બાજુ નમતા રાગની ઉત્પત્તિ થશે. રાગની ઉત્પત્તિ થશે એટલે દોષની ઉત્પત્તિ થશે એમ કહેવું છે. એટલે એક જો નમસ્કાર કરવા યોગ્ય હોય, નમવા યોગ્ય હોય, તો પોતાનું ચૈતન્ય તત્વ છે, પોતાનું આત્મ સ્વરૂપ છે, તે જ મંગળ છે. પોતાનો આત્મા જ ખરેખર મંગળ સ્વરૂપ છે, પાપ રહિત છે અને ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પાપ રહિત છે અને ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. કાર્તિકીયાનું પરીક્ષામાં પાપ જીવ અને પુણ્ય જીવની પરિભાષા કરી છે. જે જીવ શુદ્ધાત્મ તત્વને અનુસરીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યો, જેને એવા સમ્યક દ્રષ્ટિથી માંડીને બધા પુણ્ય જીવ છે એમ કહ્યું છે. મંગળ શબ્દ લીધો એને બધાને પુણ્ય જીવ કહ્યા છે. પુણ્ય જીવ કેમ કે એનું પાપ પરિણામમાં ઘટી ગયું છે અને શુભ એનું વધી ગયું છે, અને એ સિવાયના તમામ મિથ્યા દ્રષ્ટિ જીવો એ બધાને પાપ જીવ કહેવામાં આવ્યા છે. પણ કેટલાક જીવો તો અશુભ છોડીને શુભ ઘણું કરે અને એના પરિણામમાં પાપ પ્રવૃત્તિને પાપ ભાવ ન રહ્યા હોય તો આદ્રવિંગી છે, પાપ છે, પાપ જીવ કયા છે. મિથ્યાત્મનું મોટું પાપ છે, સર્વથી મોટું પાપ જે મિથ્યાત્મનું છે એ સહિત પરિણમે છે. એને એની વર્તમાન દશામાં જે કોઈ વિકાસ છે, જે તે પ્રકારનો, તેનું અહંપણું, અહંબુદ્ધિ, અભિમાન આવ્યા વિના રહેતું નથી. એ પણ અભિમાન પણ માન કસાય પાપ રૂપ છે, તેથી પાપ જીવમાં જાય છે. સમૂહ દ્રષ્ટિને પુણ્ય જીવ કહે છે. અહિયાં તો પરમ તત્વ છે જે પરમોત્કૃષ્ટ સ્વભાવે છે, પરિપૂર્ણ શુદ્ધ છે, સ્વરૂપથી જે પૂર્ણ છે એ પોતાને મંગળ છે, પોતાને અંદરમાં નમવા યોગ્ય પણ પોતે છે અને મંગળ પણ પોતાને માટે પોતે જ છે. શ્રીમદજી તો પત્રમાં કોઈ વાર એવું લખતા, નમસ્કાર કરવા યોગ્ય એવા શ્રી રાયચંદ્ર એમ લખે. નમસ્કાર કરું પોતું પોતે એમ લખે. પ્રશ્ન હમણાં પ્રશ્ન આવું કેમ અહીંયા લખ્યું છે, બહુ મસ્તીમાં લખ્યું છે. પોતાની મસ્તી છે. નમસ્કાર કરવા યોગ્ય એવા રાયચંદ્ર. પોતે મંગળ છે, તે જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે એવું ચૈતન્ય તત્વ જ સર્વ પદાર્થમાં ઉત્તમ છે. જગતમાં પોતાના ચૈતન્ય તત્વથી કોઈ ઉત્તમ નથી. બહારમાં બીજા જ્ઞાની પણ ઉત્તમ નથી, બીજા મુનિ પણ ઉત્તમ નથી, બીજા અરિહંત પણ ઉત્તમ નથી, બીજા સિદ્ધ પણ ઉત્તમ નથી. બધા વિદ્યા મોક્ષ માર્ગની જગન પર્યાયને પ્રાપ્ત એવા ગ્રસ્ત જ્ઞાની ત્યાંથી માંડીને મુનિ દશાને પ્રાપ્ત સર્વસંગ પરિત્યાગી એવા મુનિઓ, આચાર્ય હોય, મુનિ હોય, ઉપાધ્યાય હોય, ત્યાંથી માંડીને વિતરાગ સર્વજ્ઞ જ્ઞાનેન્દ્રદેવ અને સિદ્ધાલયમાં બિરાજમાન એવા સિદ્ધ પરમાત્મા, એ કોઈ આ આત્માથી ઉત્તમ છે નહીં? આવું ઉત્તમ પણ છે. પોતે જ સર્વ પદાર્થમાં ચૈતન્ય તત્વ જ ઉત્તમ છે. જોવે તો આવું એને લાગ્યા વિના રહે નહીં એમ કહેવું છે. જો પોતાના ચૈતન્ય તત્વને અંદરમાં અંતર્મુખ થઈને અવલોકે, અનુભવમાં એને જાણે, અવલોકે એટલે અનુભવમાં જાણે, તો આ આત્મા જ નમસ્કાર કરવા યોગ્ય છે, પરમ મંગળ સ્વરૂપ છે અને સર્વોત્તમ સર્વોત્કૃષ્ટ છે એવું એને લાગ્યા વિના રહીએ નહીં. ગૌણ્ય જીવોને તે આત્મતત્વ જ એક શરણ છે, અભવ્યને નહીં. અભવ્ય સ્વીકારતો નથી એને ક્યાં કહેવું? આ એક બહુ ઊંચી શૈલી છે. નિયમસારની 12મી ગાથામાં પદ્મ પ્રબંધારી દેવીની એક આ શૈલી આમાં આવી છે.
અગિયાર બાર સાથે છે.
ગાથાનો વિષય તો છે જ્ઞાનનો ભેદો, જ્ઞાનનો ભેદ છે. મતિ સુવિત અવધિ મનોપ્રિય ને એવા પાંચ ભેદ છે. શું જ્ઞાનના મૂળ ગાથા એમ છે, મતિ સુવિત અવધિ મનોપ્રિય ભેદ છે શું જ્ઞાનના. કુમતિ કુઅવધિ કુશ્રુતિ એ ત્રણ ભેદ છે અજ્ઞાનના, પાંચ ને ત્રણ આઠ. આઠે ભેદની તો વાત કરી દીધી ગાથા અનુસાર ટીકાકાર મુનિરાજે, આઠે ભેદની વાત કરી ટીકા અનુસાર. કેવું જ્ઞાન પણ એ પાંચમા ભેદમાં જાય છે. પાંચ ને ત્રણ આઠ જ્ઞાન છે એ પર્યાય ભેદમાં જાય છે. નવમું જ્ઞાન છે એ પારિણામિક ભાવે છે એમ કરીને માતુ છે. ત્યાં આ શબ્દ વાપરો છે મળી વિશેષ એક, એ બધાની વાત કરીને વિશેષ કરીને ખાસ વાત આ છે કે એમ કરીને વાપરો. મળી ખાસ વાત આ છે કે ઉક્ત જ્ઞાનોમાં એટલે ઉપર કહેલા આઠે પ્રકારના જ્ઞાનોમાં સાક્ષાત મોક્ષનું મૂળ, પેલા સાક્ષાત મોક્ષનું મૂળ કોઈ નથી ભૂલતા, સાક્ષાત મોક્ષનું મૂળ નિજ પરમ તત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. જે જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે અને જે જ્ઞાન સ્વભાવના આશ્રયે મોક્ષ પ્રગટે છે, એકનું કેવળ જ્ઞાન પ્રગટે છે એમ નહીં પણ સર્વગુણ શુદ્ધ થઈને પરિણમે છે, અનંત ગુણોની શુદ્ધ અવસ્થા પ્રગટે છે એવું એક સહજ સહજ જ્ઞાન જ છે કે જે મોક્ષનું મૂળ છે. તેમજ તે સહજ જ્ઞાન તેના પારિણામિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી આત્મવાદ લીધો. અભવ્યને કઈ પરમ સ્વભાવ નથી એને છે, એને તો સ્વીકાર નથી, પછી એને છે એ શું કામનો, અથવા એને માટે તો એ નહીં હોવા બરાબર છે. સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી, ભવ્ય જીવોને સહજ જ્ઞાન સિવાય કાંઈ ઉપાદેય નથી એમ લીધું. શબ્દો તો જે શબ્દો છે પણ અંદર ભાવ બહુ સારો થયો છે. વિદેશીનો આ પેરેગ્રાફ ઉપરનું પ્રવચન બહુ સારું આવ્યું, એટલા ભાવ કાઢતા હતા. જુઓ તો ખરા, અહીંયા એમ કે છે કે ભવ્યનો પરમ સ્વભાવ, વાહ શું કે છે, જે ભવ્ય છે અને ઉપાદે કરે છે ને માટે એનો સ્વભાવ કયો. ભલે ભવ્ય અને અભવ્યને સ્વભાવ સરખો હોવા છતાં કુદરતી રીતે ટીકાકાર મુનિરાજની ભાષા જ એવી આવી છે, એ ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. એ ભવ્યનો પરમ સ્વભાવ કહીને એકલા સ્વભાવને નહીં બતાવતા ભવ્ય આત્મા એને એની ઉપાસના કરે છે એવો ધ્વનિ અંદરમાં સાથે સાથે લઈ લેવો હોય છે. કેમ કે અભવ્ય જીવ ક્યારે એની ઉપાસના કરતો નથી, પોતાનો જે પરમ સ્વભાવ છે એની ઉપાસના અભવ્ય જીવ ક્યારે નથી કરતો. આ ટેપ મગાવીને સાંભળવા જેવો વિષય છે, બહુ સારું વ્યાખ્યાન. એ તો કોઈ ભાવ નીકળ્યા છે ગુરુદેવના. એવો પણ થોડો અહીંયા આ વચનામૃતમાં લીધું છે કે સર્વ પદાર્થમાં ઉત્તમ તો છે પણ ભવ્યોને તે આત્મતત્વ જે શરણ છે, ભવ્યજીને જ એનું શરણ લે છે, ભવ્ય એની ઉપાસના કરે છે, ભવ્ય એને નમે છે, તેથી ભવ્યોને તો આ એક શરણ છે. જો કે અભવ્યોને કે બીજા ભવ્યોને જગતમાં પોતાનો આત્મા સિવાય કોઈ શરણ થઈ પણ શકતું નથી, કે જેના શરણે જતા એને કોઈ ઉપાધિ નથી, દુઃખ નથી, ચિંતા નથી, અરક્ષા નથી, સુરક્ષિતપણું છે. એવું ક્યાંય છે નહીં. ક્યાંય બીજે જતા કોઈ પણ જીવને શરણ પ્રાપ્ત થાય અને એ બચે. શરણ તો એટલા માટે, બચવા માટે છે ને, કોઈ રીતે બચી શકે એવું નથી. ભવ્યજીવોને તે એક આત્મતત્વ જ શરણ છે. કુદરતી કેવી ભાષા આવે છે, પોતે અંદર ઉપાસે છે ને, એટલે ઉપાસક જે સાધન સાધે ને, એટલે ઉપાસક જે સાધન જીવ છે એ અંદરમાં શરણ લે છે પોતાનું, ત્યારે એને એમ લાગે છે કે ભવ્યોને તો આ એક જ શરણ છે. લાયક જીવો, હે લાયક જીવો, એમ કહેવું છે, તમે તમારા પરમ તત્વનું, ચૈતન્ય તત્વનું શરણ લ્યો. તમે તો લાયક છો ને, ભવ્ય છો ને, એમ કહે છે. તો તમારે તો આ જ કરવા દીધું છે, તમારા અંતર તત્વનું શરણ લેવા દીધું છે. એ સિવાય બીજે ક્યાંય જવા જેવું છે એમ ભગવાનના ઉપદેશમાં કે ભગવાનના ફરમાનમાં નથી. એમ કહે છે કે અમારી પાસે આવવા જેવું છે એમ પણ અમે કહેતા નથી. મારા શરણમાં આવતો તને વાંધો નથી એમ કહેતા નથી. ગીતામાં લીધું છે શ્રી કૃષ્ણ ગીતાના આપણી લાઈનમાં હતા, જન્મ ભરે જઈ ના કર્યો હતો પણ આમ બધી કોઈ થોડા લીયા ગયા હતા. મામેકમ શરણમ વ્રજ, ગીતામાં 18મા અધ્યાયમાં આવે. અહમ ત્વમ સર્વ પાપે દેવો મોક્ષયિષ્યામિ મા શુચ, હું તને બધા પાપથી છોડાવીશ. કાંઈ વિચાર કરમાં એ મારા શરણે ધૂણું આવી જા. એનો આધ્યાત્મિક અર્થ આ નીકળે છે, જો જીવ પોતાના પરમ ચૈતન્ય પરમાત્મ તત્વના પરમાત્માના શરણે આવે છે તો સર્વ પાપોથી એ મુક્ત થાય. આધ્યાત્મિક બારમાં પંચ પરમેષ્ઠી અરિહંત સીધ આચાર ઉપાધ્યાય અને સાધુ નમસ્કાર કરવા યોગ્ય છે. વ્યવહારે જો દશામાં રાગ રહે તો એ રાગને અનુસરવાનું સ્થાન એક પંચ પરમેષ્ઠી છે. એ સિવાય રાગને બીજે અનુસરવાનું સ્થાન નથી પણ અસ્થાન છે, સ્થાન નથી પણ અસ્થાન છે. એ અસ્થાનનો રાગ છે, પંચ પરમેષ્ઠી સિવાયનો રાગ તે અસ્થાનનો રાગ છે. રાગ હો તો એના સ્થાને હોય એમ કહે છે. નમસ્કાર કરવા યોગ્ય છે એમ કીધું ને, એનો અર્થ એ થાય છે કે જો રાગ હો તો એના સ્થાને હો, સ્વસ્થાને હો, એના અસ્થાને ન હો. એટલી વાત છે. એ ધોની સુગાનીજીએ સારો પોતાના પત્રમાં લીધો છે. એ વિકલ્પ જો તને તારી આયુષ્ય પ્રિય છે તો ગુરુદેવના ચરણમાં ચરણમાં વેચલ. અરે વિકલ્પ તુજે તેરી આયુષ્ય પ્રિય હૈ તો ગુરુદેવ કે શરણ મેં લે ચલ, વરના ઉસકા દિયા હુઆ વિતરાગી વસ્ત તેરો ખતમ કર ડાલેગા, તેરા નાશ કર ડાલેગા, તને નાશ તારો નાશ કરશે. આ કુટુંબ પરિવાર વેપાર ધંધો એ રાગ નું પૂષણ છે. કેમ કે એમના માટે પંચ પરમેશ્વરી હતા. એમને તો લખી નાખ્યું છે ને કે મારા માટે તો તીર્થંકર થી પણ અધિક છે, પંચ પરમેશ્વરી થી અધિક થઈ ગયા મારા માટે. હો મને પોતાને કારણ થયા છે, મને પોતાને નિમિત્ત થયા છે. બહુ ભાગ્યોને તો એ પણ ખબર નથી કે જે કોઈ જ્ઞાને એને પોતાને શુદ્ધ દશામાં નિમિત્ત થાય તો એ જ્ઞાનેનું સ્થાન ક્યાં હોય. એક વાર તો પંચ પરમેશ્વરી પાછળ રહે ને આ આગળ રહે, આવી સ્થિતિ છે. રાગની આવી સ્થિતિ છે, આ તો રાગની સ્થિતિ છે. એને માટે પ્રગટ પરમાત્મા થયા છે. એ એમ કહે છે કે તમે પ્રગટ્યા છો એ મારો ઉદ્ધાર થવાનો હતો, માટે પ્રગટ્યા છો. સાક્ષાત પરમાત્મા જ છો મારા માટે, બીજું કઈ છે એમને. એ પણ એક ગજબ નો વિષય છે. અને એ નિયમબદ્ધ છે, પાછું એમ નથી કોઈને ઉદય ભાવ છે માટે કોઈને ઉદય ભાવ એવો હોય ને કોઈને એનાથી વિપરીત હોય એ પ્રકાર ક્યાં હતો નથી. એમને ત્યાં ચોક્કસ પરિણમનનું એ રાગના પરિણમનનું પણ એ એક નિયમબદ્ધ સ્વરૂપ છે, નિયત સ્વરૂપ છે. આચાર ઉપાધ્યાય અને સાધુ એ બહારમાં નમસ્કાર કરવા યોગ્ય છે. કેમ કે તેમણે આત્માની સાધના કરી છે, તેઓ મંગળરૂપ છે. તેમણે પોતાના આત્માની સાધના કરી છે, મને અંતરંગમાં મારા ગુણનો ગુણની અભિલાષા છે, મારા ગુણનું બહુમાન છે, તેથી હું અંદરમાં મને નમું છું જ્યાં ગુણ સ્વભાવ છે ત્યાં. તેથી બહારમાં એવા જ ગુણો જેને ઉપાયચા હોય તેના પ્રત્યે પણ બહુમાન ભક્તિ પ્રમોદ આદિ આવ્યા વિના રહે નહીં. તેમણે આત્માની સાધના કરી છે, તેઓ મંગળરૂપ છે, તેઓ લોકમાં ઉત્તમ છે, તેઓ મંગળ છે, પવિત્રતાના દેનારા છે. જેમ આત્મા અંદરથી પવિત્રતાનો દેનાર છે, મંગળ એટલે પવિત્રતાનો દેનાર છે, એમ જેમને પવિત્રતા પ્રગટ થઈ છે એમને પણ વ્યવહારે પવિત્રતાના દેનારા માનવામાં આવ્યા છે. ભલે કોઈ કોઈને કાંઈ દેતું નથી તો પણ આ રીતે તેઓ ઉપચારને યોગ્ય છે. ઉપચાર ને યોગ્ય હોય એના ઉપર ઉપચાર થાય, ઉપચાર ને અયોગ્ય હોય તેના ઉપર ઉપચાર થઈ શકે. ભગવાનનો જૈન મુદ્રા જોતા આત્મ સ્વરૂપ લખા આવે છે. ગુરુદેવ ઘોઘામાં ગયો હતો 2015ની સાત દક્ષિણની યાત્રામાંથી મળતા ઘોઘા ભાવનગર થઈને સ્વામી બન્યા હતા. ભક્તિ ગુરુદેવે કરાવી હતી. પરદ્રવ છે કે હા પરદ્રવ છે. અરવિંદ ભગવાનની મુદ્રા ભલે પરદ્રવ સ્વરૂપ છે તો પણ એ પરદ્રવને જોતા પરદ્રવ ઉપર લક્ષ નથી રહેતું. લક્ષ ફરીને સ્વદ્રવ ઉપર જાય છે. કેમ કે નિરવશેષ અંતર્મુખ એવું એમનું સ્વરૂપ છે. અંતરબાહ્ય નિરવશેષ અંતર્મુખ છે. અંદરથી તો એમ છે પણ અરવિંદ ભગવાનનો બહારનો દેદાર જુઓ તો પણ અંદરમાં ધીમ થઈ ગયા છે એવું તો એમનું બાહ્ય મુદ્રાનું સ્વરૂપ છે. તેથી એમની મુદ્રા જોતા અંદરમાં આત્માનું લક્ષ થાય છે એમ કહે છે, અથવા જ્ઞાન થાય છે. લખાય છે એટલે લક્ષ થાય છે અથવા જ્ઞાન થાય છે. આપની મુદ્રા જોતા તો અંદરમાં આત્માનું જ્ઞાન થાય છે, અંતરાત્મ સ્વભાવનું જ્ઞાન થાય છે. તેથી તેઓ મંગળરૂપ છે. પોતાને પવિત્રતાના ઉત્પન્ન થવામાં નિમિત્ત જોઈને તેમને મંગળ પવિત્રતાના દેનારા કહેવામાં આવ્યા છે. ભલે દેતા નથી તો પણ ઉપચાર કરી શકાય છે. તેઓ લોકમાં ઉત્તમ છે. આ લોકમાં ઉત્તમ હોય તો સર્વ પદાર્થોમાં પંચ પરમેશથી જ ઉત્તમ છે. પહેલા નંબરે પોતાનો આત્મા આવે છે અને બીજા નંબરે પંચ પરમેશથી આવે છે. બસ પછી કોઈનો નંબર છે નહીં એમ છે. તેઓ ભવ્ય જીવોના શરણ છે અને લાયક જીવો તેમને શરણે જાય છે એટલે તેમનું લક્ષણ તેમના પ્રત્યેના ભાવથી પાછા ફરીને પોતાના સ્વભાવ તરફ આવે છે. બહાર જાય છે તો ફક્ત જેટલી કોઈ સ્થિતિ બહિર્મુખ ઉપયોગની રહી ગઈ છે એમાં પંચ પરમેશ્વરી એમના સ્થાનમાં છે. જે ઉપયોગનું આશ્રય સ્થાન પંચ પરમેશ્વરી છે અને અંદરમાં પોતાનો આત્મા છે. સુભાનીજીની બહુ ભાવના હતી. એક વાર એમ કહેતા હતા સોનગઢમાં બહુ સારું છે કે અંદરમાં બેસીએ તો એ પોતાનો પરમાત્મા અને બહારમાં જોઈએ તો પરમાત્માનો ગુંજારો કરતા ગુરુદેવ બસ બે વાળા દેખાય છે. ત્રીજું કોઈ દેખાતું નથી. અંદરમાં પોતાનો પરમાત્મા દેખાય છે અને બહારમાં પરમાત્મા 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 કરી રહેલા ગુરુદેવ દેખાય છે. આત્માના પરમ સ્વભાવને વારંવાર દેખાડે તેનું નામ ગુરુ. ગુરુની વ્યાખ્યા કરી છે ધર્મદાસજી. વારંવાર આત્માને બતાવે તે ગુરુ. ત્રીજું કોઈ છે કે નહીં એની જાણે ખબર નથી એમ કહીએ. ખરેખર વ્યાખ્યાનમાં એમની બાજુમાં કોણ બેઠું છે એની અમને ખબર હોય નહી. સંસ્કાર તો કહેવાની જરૂર નથી કે પડી જ ગયો છે ત્યાં. સમ્યક દર્શન પહેલા પણ જો સંસ્કાર પડે છે કોઈ આત્માના અપૂર્વ રસથી, તો પછી સમ્યક દર્શનમાં તો એનો રસ ઘણો વધી ગયેલો છે, એટલે એમાં સંસ્કાર નહીં પડવાનો તો સવાલ રહેતો નથી. એ તો મળી એક એવી સ્થિતિ છે કે જે સમ્યક દર્શન પહેલા પણ અમુક હદે પોતાના ચૈતન બાજુના રસમાં જાય છે, તો એની અંદરમાં સંસ્કાર પડી જાય છે કે જે એને તેજ ભાવમાં કે ત્યાર પછીના ભાવમાં કોઈ પણ એક કે બે કે ત્રણ ભાવમાં એને સ્વરૂપની જાગૃતિ અને મહિમામાં લાવીને મોક્ષ માર્ગ સુધી એને પહોંચવાનું બની જાય છે. એવા કેટલાક જે સૂક્ષ્મ પ્રકારો છે એ મુમુક્ષુની ભૂમિકામાં બને છે એનું પણ જ્ઞાન કરે.